એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી પાસે છે ને 1878માં લખાયેલો એક ઘણો રસપ્રદ લેખ છે. શીર્ષક છે ગુજરાતી ભાષાના કોષ અને વ્યાકરણનો ઇતિહાસ. આ લેખ આપણને ગુજરાતી ભાષાના વિકાસના એવા તબક્કામાં લઈ જાય છે જ્યારે ભાષા એમ કહીએ કે પોતાની જાતને ઓળખી રહી હતી અને વધુ વ્યવસ્થિત બની રહી હતી.
બરાબર, બહુ સાચી વાત. આ લેખ ખરેખર એક એવા સમયનું ચિત્ર ઊભું કરે છે જ્યારે ગુજરાતી ભાષામાં જુઓ કવિતાનો રસ તો ઘણો હતો, પણ લેખકના મતે વ્યાકરણ અને શબ્દકોશ એના નક્કર પાયા વિના તે પરિપક્વ નહોતી ગણાતી.
એટલે કે પાયાની વાત કરી રહ્યા છે લેખક.
હા, લેખકનું મુખ્ય કહેવું જ એ છે કે આ બે તત્વો વ્યાકરણ અને કોશ એ ભાષાના સંપૂર્ણ વિકાસ અને ગૌરવ માટે અનિવાર્ય છે. એના વગર ભાષા પૂરી ખીલી ન શકે.
અને લેખની શરૂઆત જ આ મુદ્દા પર ભાર મૂકે છે નહીં. લેખક કહે છે કે આ સમય કદાચ કવિતાના ઉદય જેટલો મનોહર કે તત્વજ્ઞાનના પ્રકાશ જેટલો તેજસ્વી ન લાગે, પણ
હા, પણ ભાષાના ભાવિનો જે ખરો પાયો છે એ આ જ સમયમાં નંખાયો હતો એવું એમનું માનવું છે.
આને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આ સંસ્કારની વાત શું છે?
લેખક અહીં એક બહુ જોરદાર રૂપમાં વાપરે છે, યજ્ઞોપવિત સંસ્કારની. જેમ યજ્ઞોપવિત સંસ્કારથી વ્યક્તિનો બીજો જન્મ થાય એટલે કે એ દ્વિજ બને, તેમ વ્યાકરણ અને કોશ ભાષાને દ્વિજ બનાવે છે.
ભાષાને દ્વિજ બનાવે એટલે કે
એને નવું જીવન, નવી ઓળખ આપે છે. આ સંસ્કાર પછી જ ભાષા પોતાની શક્તિ અને શક્યતાઓને સમજીને આગળ વધી શકે છે. લેખક તો ત્યાં સુધી કહે છે કે 20મા વિક્રમ સંવત સુધી ગુજરાતી આ સંસ્કાર વિનાની હતી.
પણ શું એમ કહેવું કે ભાષા સંસ્કાર વિનાની હતી, કે લેખકના શબ્દોમાં કહીએ તો શુદ્ર અવસ્થામાં હતી, એ થોડું કઠોર મૂલ્યાંકન નથી લાગતું? તે સમયની બોલાતી ભાષામાં પણ જીવંતતા તો હશે જ ને?
ચોક્કસપણે જીવંતતા તો હોય જ. અને આપણે યાદ રાખવું જોઈએ કે આ 1878ના લેખકનો દ્રષ્ટિકોણ છે. તે સમયની જે માન્યતાઓ હતી, ભાષા પ્રત્યેના જે આદર્શો હતા, તેને પ્રતિબિંબિત કરે છે.
હા, એ વાત સાચી.
એમનો મુદ્દો કદાચ ભાષાની જીવંતતા પર પ્રશ્ન ઉઠાવવાનો નથી, પણ તેના વ્યવસ્થિત અભ્યાસ માટે, શુદ્ધ લેખન માટે, બૌદ્ધિક કાર્યો માટેની ક્ષમતા વિકસાવવા, એના માટે વ્યાકરણ અને કોશ કેટલા જરૂરી છે તે દર્શાવવાનું છે. એ માળખાગત વિકાસ પર ભાર મૂકી રહ્યા છે.
બરાબર, સમજાયું. તો આ પરિવર્તન, આ ભાષાકીય સંસ્કાર તરફની ગતિ એ ક્યાંથી શરૂ થઈ? લેખક આનો યશ કોને આપે છે?
હા, લેખક આનું યશ સ્પષ્ટપણે અંગ્રેજી શાસન હેઠળ શરૂ થયેલી જે જનકેળવણીની ચળવળ હતી ને.
અચ્છા, જનકેળવણીને કારણે?
હા, બરાબર, એને આનું શ્રેય આપે છે. લેખક એક રસપ્રદ સરખાવણી પણ કરે છે. જેમ મુઘલ કાળમાં દેશી ભાષાઓ એટલે કે પ્રાકૃત ભાષાઓનો ઉદય થયો, એમ એ કહે છે કે બ્રિટિશ રાજનો સમય આ ભાષાઓને વ્યાકરણ અને કોશથી એમ કહીએ કે શુદ્ધ અને વ્યવસ્થિત કરવાનો સમય બન્યો.
એટલે અંગ્રેજી શાસન અને કેળવણીનો પ્રસાર થયો એના કારણે ભાષાના અભ્યાસ અને વિકાસને વેગ મળ્યો એમ.
હા, બિલકુલ. એ સમયગાળામાં ઘણી પ્રાકૃત ભાષાઓના વ્યાકરણ રચાવા લાગ્યા, સારું ગદ્ય લખવાની શરૂઆત થઈ, છાપકામનો પ્રસાર થયો એટલે પુસ્તકો વધુ સુલભ બન્યા અને સામાન્ય લોકોમાં પણ ભાષાનું જ્ઞાન વધ્યું. જો કે લેખક એક સૂક્ષ્મ ભેદ પણ નોંધે છે, એ રસપ્રદ છે. તેઓ કહે છે કે પહેલાના જમાનામાં કદાચ અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ખૂબ ઊંડું ભાષા જ્ઞાન ધરાવતા હશે, પણ હવે એ ઊંડાણ ભલે ઓછું થયું હોય પણ ભાષાનું સામાન્ય જ્ઞાન ધરાવનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ.
અને એ સમયની સ્થિતિનું ચિત્ર પણ લેખક આપે છે, ખરું ને? પેલી હ્રસ્વ દીર્ઘની શુદ્ધિવાળી વાત.
બિલકુલ, લેખક થોડા કટાક સાથે નોંધે છે કે જે માણસ જોડણીમાં હ્રસ્વ દીર્ઘની ભૂલો ન કરતો હોય એને તો શાસ્ત્રી ભણેલા માનવામાં આવતા.
ખરેખર?
હા, અને આવા શાસ્ત્રી ગણાતા લોકોનું શ્રુત લેખન પણ કદાચ આજના ચોથા ધોરણના બાળક કરતાં નબળું હોય. 5 લીટીનું સળંગ વાક્ય લખવું એ પણ મોટી સિદ્ધિ ગણાતી. આ દર્શાવે છે કે ભાષાના વ્યવહારુ ઉપયોગનું સ્તર અને વ્યાપ કેટલા મર્યાદિત હતા ત્યારે.
તો લેખકનો કહેવાનો મતલબ એમ થયો કે ભલે ભાષાના ઊંડા અભ્યાસીઓ ઓછા થયા હોય, પણ ભાષાનો સામાન્ય વપરાશ અને સમજણ એ સમાજમાં વધુ ફેલાયા.
હા, એ જ. વાંચનાર વર્ગ વધ્યો, લખનારા વધ્યા, અને ભલે ઉત્તમ ગ્રંથો ઓછા હોય પણ ભાષાની વૃદ્ધિના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા અને આ જ પૃષ્ઠભૂમિમાં શબ્દભંડોળને વ્યવસ્થિત કરવાની જરૂરિયાત વધુને વધુ અનુભવાઈ.
સારું, તો આ જરૂરિયાત પૂરી કરવા માટે શબ્દકોશ રચનાના ક્ષેત્રમાં ગુજરાતમાં શું પ્રયાસો થઈ રહ્યા હતા? શું ગુજરાત બીજા પ્રાંતોની સાથે ચાલી રહ્યું હતું?
હવે અહીં લેખક થોડા નિરાશ જણાય છે એમ લાગે છે. તેઓ કહે છે કે કોશ રચનાના મામલે ગુજરાત પાછળ હતું.
એમ?
હા, બંગાળ અને દક્ષિણ હિન્દુસ્તાન આ ક્ષેત્રે ઘણા આગળ હતા. ખાસ કરીને મરાઠી ભાષાના વિકાસનું એક કારણ એ હતું કે ત્યાં પંડિતોની મદદથી બે મોટા કોશ તૈયાર થયા હતા અને એને સરકારી સહાય પણ મળી હતી.
તો ગુજરાતમાં પહેલો પ્રયાસ કોણે કર્યો હતો?
ગુજરાતમાં પ્રથમ પ્રયાસ સુરતના માસ્ટર દલપતરામ ભગુભાઈએ કર્યો હતો. તેમણે એક કોશ તૈયાર કર્યો. એ કોશ મુંબઈના શેઠ સર જમશેદજી જીજીભાઈએ ખરીદી લીધો.
અચ્છા.
પછી સર જમશેદજીએ તેને સુધારવા માટે મિર્ઝા અહેમદ કાઝીમ અને નવરોજી ફરદુનજીને સોંપ્યો અને આખરે આ કોશ આ બે વિદ્વાનોના નામે પ્રસિદ્ધ થયો.
એ કોશ કેવો હતો? શું એનાથી વિદ્વાનોની કે અભ્યાસીઓની જરૂરિયાત સંતોષાઈ?
જુઓ, એ કોશમાં લગભગ 15,000 શબ્દો હતા. સંખ્યાની દ્રષ્ટિએ મોટો લાગે, પણ લેખક સ્પષ્ટ કરે છે કે તેમાં મોટે ભાગે રોજબરોજના વ્યવહારુ શબ્દો જ હતા. ગ્રંથોમાં વપરાતા શબ્દો, ખાસ કરીને જૂના સાહિત્યના શબ્દો, એ તેમાં ભાગ્યે જ મળતા.
એટલે કે ઊંડાણ નહોતું.
હા, લેખક એક ઉદાહરણ આપે છે કે હાઈસ્કૂલનો વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તકનો કોઈ અઘરો શબ્દ શોધે તો તેને નિરાશા જ મળે. ટૂંકમાં, તે વિદ્યા જગતની જે ખરી જરૂરિયાત હતી ને એ પૂરી કરી શક્યો નહીં.
એટલે એ શરૂઆત ગણી શકાય પણ અપૂરતી હતી. લેખક આ કોશકારોનું માન જાળવે છે પણ તેની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરે છે, ખરું ને?
બિલકુલ. તેઓ માસ્તર દલપતરામના પ્રયાસને બિરદાવે છે અને સુધારકોના શ્રમને પણ સ્વીકારે છે, પણ ઇતિહાસકાર તરીકે સત્ય કહેવું જરૂરી માનીને જણાવે છે કે આ કોશથી ગુજરાતી ભાષાની જે કોશની ખોટ હતી એ પૂરાઈ નહોતી.
પછી બીજા પ્રયાસો થયા.
હા, એ પછી કરસનદાસ મૂળજી અને શાપુરજી એદલજીએ શાળાઓ માટે નાના ગુજરાતી અંગ્રેજી કોશ બનાવ્યા. એ ઉપયોગી હતા પણ તે પણ મર્યાદિત હતા.
અને આ બધા કોશોની એક સામાન્ય મર્યાદા એ પણ હતી, તમે કહ્યું એમ, કે તે ગુજરાતી અંગ્રેજી હતા, નહીં કે ગુજરાતી ગુજરાતી.
બરાબર. ગુજરાતી શબ્દનો અર્થ ગુજરાતીમાં જ સમજાવે તેવા કોશની તાતી જરૂર હતી. અને આ જબરદસ્ત પડકાર, એમ કહીએ કે જાણે કવિ નર્મદા શંકર માટે જ નિર્માયું હતું. અહીંથી લેખમાં નવો અને સૌથી મહત્વનો અધ્યાય શરૂ થાય છે.
તો ચાલો નર્મદા શંકરના એ ભગીરથ કાર્ય પર આવીએ. લેખક તેમના પ્રયાસને કેવી રીતે જુએ છે, એમના વિશે શું કહે છે?
લેખક નર્મદા શંકરના કાર્યનું વર્ણન ખૂબ જ આદર અને પ્રશંસા સાથે કરે છે. 1861માં નર્મદા શંકરે પોતાના મોટા કોશનો પહેલો ભાગ બહાર પાડ્યો. શરૂઆતમાં તેમનો વિચાર તેને ભાગોમાં પ્રકાશિત કરવાનો હતો અને 4 ભાગ નીકળ્યા પણ ખરા, પણ પછી કામ અટકી ગયું.
અટકી ગયો.
હા, લેખક નોંધે છે કે આ એક મહાભારત જેવું કામ હતું જેને નર્મદા શંકરે એકલા હાથે ઉપાડ્યું હતું.
કામ અટકવાનું કારણ શું હોઈ શકે? લેખક કંઈ અનુમાન કરે છે?
હા, લેખક દુઃખ સાથે નોંધે છે કે નર્મદા શંકરના આ પ્રચંડ પ્રયાસને કદાચ જોઈએ તેવો આશ્રય કે કદર મળ્યા નહોતા. સમાજ તરફથી, શ્રીમંતો તરફથી કે સંસ્થાઓ તરફથી જે પીઠબળ મળવું જોઈએ તેનો અભાવ વર્તાતો હતો. લેખક માને છે કે આશ્રય અને કદરની આ કમી કદાચ કામ અટકી પડવાનું મુખ્ય કારણ હોઈ શકે. આ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રતિભા અને પરિશ્રમ હોય તો પણ સામાજિક અને આર્થિક ટેકાનું કેટલું મહત્વ છે.
પણ નર્મદા શંકરે હાર ન માની, એ જ એમની મહાનતા છે, નહીં?
એ જ વાત છે. લેખક ખૂબ જ ગર્વ અને આનંદ સાથે જણાવે છે કે નર્મદા શંકરે પોતાનું સંકલ્પ છોડ્યો નહીં. તેમણે બધી મુશ્કેલીઓ, આર્થિક તંગી, મદદનો અભાવ, કદાચ ટીકાઓ પણ થઈ હશે, એ બધું વેઠીને, અથાક પરિશ્રમ કરીને આખરે ગુજરાતને એક મોટો સ્વતંત્ર ગુજરાતી કોશ, નર્મકોશ ભેટ આપ્યો. આ ખરેખર એક અસાધારણ દ્રઢતા અને ભાષાપ્રેમનું ઉદાહરણ છે.
અને લેખક નર્મદા શંકરના કાર્યની સરખામણી મરાઠી કોશ સાથે પણ કરે છે, તમે કહ્યું હતું. એ સરખામણી શું દર્શાવે છે?
હા, અને એ સરખામણી નર્મદા શંકરના કાર્યની વિશિષ્ટતા અને એમના પરિશ્રમનું જે કદ છે એને સ્પષ્ટ કરે છે. લેખક યાદ દેવડાવે છે કે મરાઠી કોશો તો સરકારી મદદથી, પંડિતોની સભાઓ દ્વારા, સામૂહિક પ્રયાસોથી બન્યા હતા.
એટલે ટીમવર્ક હતું.
હા, બરાબર. શબ્દો એકઠા કરવા, તેના અર્થ નક્કી કરવા, આ બધું ઘણા લોકો મળીને કરતા હતા. તેની સામે નર્મદા શંકર મોટે ભાગે એકલા હતા. કોઈ વિદ્વાનોની સમિતિ નહીં, કોઈ સરકારી અનુદાન નહીં, કોઈ શ્રીમંત આશ્રયદાતા નહીં, અને પોતે પણ આર્થિક રીતે કંઈ બહુ સદ્ધર નહોતા. છતાં તેમણે આ પહાડ જેવું કામ પાર પાડ્યું.
આ ખરેખર અદ્ભુત કહેવાય. અને લેખક એ વાતથી પણ પ્રભાવિત થાય છે કે નર્મદા શંકરે આ કોષ કોઈ શ્રીમંતને બદલે સીધો ગુજરાતને સમર્પિત કર્યો, એ વાત પણ નોંધી છે.
બરાબર. લેખક લખે છે કે તેમણે ધાર્યું હતું કે આવો મોટો ગ્રંથ કોઈ રાજા મહારાજા કે શેઠને અર્પણ કરાયો હશે, પણ જ્યારે અર્પણ પત્રિકા જોઈ તો તેના પર ફક્ત ત્રણ જ શબ્દો હતા, જય જય ગરવી ગુજરાત.
વાહ.
આ જોઈને લેખકના મુખમાંથી પણ ઉદ્ગાર નીકળી પડે છે. જય જય છે તારા ગરવી ગુજરાત, કે જ્યાંના વિદ્વાન આવો ગ્રંથ જાતે પ્રસિદ્ધ કરવાની હિંમત આશ્રય વિના ચલાવે છે. આ નર્મદા શંકરની નિસ્વાર્થ ભાવના અને ગુજરાત પ્રત્યેના ઊંડા પ્રેમને દર્શાવે છે.
તો લેખક નર્મોકોષનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે? શું તેઓ એને સંપૂર્ણ માને છે, ક્ષતિરહિત?
ના, લેખક સ્પષ્ટ કહે છે કે તેઓ તે સમયે નર્મકોષનું વિગતવાર વિવેચન કરવા નથી માંગતા, પણ એટલું સ્વીકારે છે કે પ્રથમ પ્રયાસે કોઈપણ કોષ સંપૂર્ણ ન હોઈ શકે. ભૂલો હોય, ક્ષતિઓ હોય, અમુક શબ્દો રહી ગયા હોય, એવું બને.
સ્વાભાવિક છે.
હા, પરંતુ તેઓ ભારપૂર્વક કહે છે કે આ ગ્રંથ 12 વર્ષના અથાક પરિશ્રમ, પ્રખર બુદ્ધિ અને ઊંડા અનુભવનું પરિણામ છે. નર્મદા શંકરે તેમાં પુષ્કળ ઉદ્યોગ, વિદવત્તા અને સૂક્ષ્મદ્રષ્ટિ દાખવ્યા છે, અને આ કાર્ય દ્વારા તેમણે સમગ્ર ગુજરાત પર મોટો ઉપકાર કર્યો છે. મહત્વની વાત સિદ્ધિ છે, સંપૂર્ણતા નહીં, ખાસ કરીને આવા પાયાના કાર્યમાં.
એટલે આ લેખ માત્ર ઇતિહાસ નથી કહેતો, પણ એક પ્રકારનું મૂલ્યાંકન અને દૃષ્ટિકોણ પણ રજૂ કરે છે. લેખકના મુખ્ય વિચારોને ફરી એકવાર સ્પષ્ટ કરીએ તો શું કહી શકાય?
ચોક્કસ. પહેલું, ભાષાના સાચા વિકાસ અને પ્રૌઢતા માટે માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતું નથી, વ્યાકરણ અને કોષ જેવા માળખાગત સાધનો અનિવાર્ય છે, એ પાયો છે.
બીજું, ગુજરાતની સ્થિતિ અને નર્મદનું પ્રદાન.
હા, બીજું, ગુજરાત કોષ રચનામાં પાછળ હતું અને નર્મદા શંકરે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં એકલા હાથે આ ખોટ પૂરી પાડીને ઐતિહાસિક કાર્ય કર્યું.
અને ત્રીજું,
આવા મહત્વના કાર્યો માટે સમાજ અને સંસ્થાઓ તરફથી મળતા આશ્રય અને પ્રોત્સાહન કેટલા જરૂરી છે તે નર્મદા શંકરના સંઘર્ષ પરથી સ્પષ્ટ થાય છે, એ ટેકાનું મહત્વ સમજાય છે.
તો આ 1878ના લેખમાંથી આપણે મુખ્ય શું શીખી શકીએ? એના મુખ્ય તારણો શું ગણી શકાય આજના સંદર્ભમાં પણ?
મુખ્ય તારણો બહુ સ્પષ્ટ છે. પ્રથમ, ભાષા માત્ર બોલચાલ કે કવિતાથી પરિપૂર્ણ નથી થતી. તેના વ્યવસ્થિત અભ્યાસ અને વિકાસ માટે વ્યાકરણ અને કોષ જેવા પાયાના સાધનો અનિવાર્ય છે. એ ભાષાના સંસ્કાર છે જે તેને વધુ સક્ષમ બનાવે છે.
બરાબર. બીજું તારણ સ્પષ્ટપણે નર્મદા શંકરના પ્રદાન વિશે છે, જે આપણે વિસ્તારથી જોયું.
હા, બરાબર. બીજું, કવિ નર્મદા શંકરે વ્યક્તિગત સ્તરે અસાધારણ પરિશ્રમ, દૃઢ નિશ્ચય અને બુદ્ધિ પ્રતિભાથી નર્મકોષ રચીને ગુજરાતી ભાષાની એક મોટી જરૂરિયાત પૂરી કરી અને ગુજરાતને અન્ય વિકસિત ભારતીય ભાષાઓની હરોળમાં મૂકવામાં અમૂલ્ય ફાળો આપ્યો. એમનું કાર્ય ખરેખર એકલવીર યોદ્ધા જેવું હતું.
અને ત્રીજું તારણ થોડું પરોક્ષ છતાં મહત્વનું છે, જે સંસાધનો અને સમર્થન વિશે છે, નહીં?
હા. ત્રીજું, આ લેખ આડકતરી રીતે એ પણ સમજાવે છે કે ભાષા અને સંસ્કૃતિના વિકાસ માટે થતા આવા પાયાના કાર્યોને યોગ્ય સમયે સામાજિક, આર્થિક અને સંસ્થાકીય પીઠબળ મળવું કેટલું આવશ્યક છે. નર્મદા શંકરનો સંઘર્ષ એ વાતનો પુરાવો છે કે આવા ટેકાના અભાવે કેટલું મૂલ્યવાન કાર્ય કદાચ ધીમું પડી શકે છે અથવા વધુ મુશ્કેલ બની શકે છે.
આ આખો લેખ અને આપણી આ ચર્ચા એ વાત પર પ્રકાશ પાડે છે કે આજે આપણે જે ભાષાનો આટલી સહજતાથી ઉપયોગ કરીએ છીએ તેના ઘડતર પાછળ કેટલાય લોકોનો પરસેવો, દીર્ઘદૃષ્ટિ અને સમર્પણ રહેલા છે. નર્મદા શંકરનો પ્રયાસ ફક્ત એક શબ્દકોશ બનાવવાનો નહોતો, એ તો ગુજરાતી ભાષાના આત્મવિશ્વાસ અને ભવિષ્યનો પાયો નાખવાનો પ્રયાસ હતો.
અને અહીંથી એક વિચાર આગળ લઈ જઈ શકાય. જુઓ, નર્મદા શંકરે તે સમયના મર્યાદિત સાધનો અને લગભગ એકલા હાથે આટલું મોટું કામ કર્યું, આજે આપણી પાસે ટેકનોલોજી છે, માહિતીનો ભંડાર છે, સહયોગ માટેના કેટલાય પ્લેટફોર્મ્સ છે.
હા, સાચી વાત છે.
તો પ્રશ્ન એ થાય કે આજના યુગમાં આ બધી સગવડો સાથે આપણે આપણી ભાષાના સંવર્ધન માટે, તેના નવા પડકારોનો સામનો કરવા માટે કેવા નર્મકોષ જેવા કાર્યો વિચારી શકીએ અને હાથ ધરી શકીએ? શું આપણે એ જ સ્તરની નિષ્ઠા અને પરિશ્રમ દાખવી શકીએ છીએ જે નર્મદા શંકરે દર્શાવ્યા હતા? આજના સંદર્ભમાં ભાષાકીય ભગીરથ કાર્ય શું હોઈ શકે એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.
બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો. આ રસપ્રદ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.